તારીખ 23/6/1997 શિક્ષાપાઠ 24 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું કલકત્તામાં પ્રવચન. સળંગ પ્રવચન નંબર 273 મૂળ કેસેટમાં ડિસ્ટર્બન્સ છે.
સત્સંગનો સામાન્ય અર્થ એટલો કે ઉત્તમનો સહવાસ. વિશેષ અર્થમાં તો ઘણી વાત કરશે, સામાન્ય અર્થ એ છે કે પોતાથી જે વિશેષ ગુણવાન હોય એના સહવાસમાં રહેવું એને સત્સંગ કહે છે, એનું સમાગમ કરવો એને સત્સંગ કહે છે. કેમ કે જીવની એવી યોગ્યતા છે કે જેનો એ સંગ કરે છે એનો રંગ એને ચડે છે. એટલે જો ઉત્તમ મનુષ્યનો સંગ કરે તો પોતામાં પણ ઉત્તમતા આવે. દ્રષ્ટાંત આપ્યું છે કે જ્યાં સારી હવા નથી આવતી ત્યાં રોગની વૃદ્ધિ થાય છે, પોલ્યુશન. જ્યાં હવા ગંદી છે શ્વાસોશ્વાસમાં જશે, ફેફસાને અસર કરશે. હવા જ ગંદી છે તો ફેફસા બધી શુદ્ધિ ક્યાંથી કરશે? એટલે ત્યાં રોગ વૃદ્ધિ થાય છે. તેમ જ્યાં સત્સંગ નથી ત્યાં આત્મરોગ વધે છે. સત્સંગના અભાવમાં આત્મરોગ વધે છે એમ જાણીને સત્સંગ નિયમિત રીતે નિત્ય પ્રતિ કરવો જોઈએ. દુર્ગંધથી કંટાળીને જેમ નાકે વસ્ત્ર આડવું દઈએ છીએ, બીજો દ્રષ્ટાંત, તેમ કુસંગથી સહવાસ બંધ કરવાનું અવશ્યનું છે, જરૂરી છે. નેત્રનો રંગ ચડશે. સંસાર એ પણ એક પ્રકારનો સંગ છે. સંસાર પણ એક પ્રકારનો સંગ છે. કાલે આપણે ચર્ચા ચાલી હતી કે ઘર, બજાર, સમાજ એ બધા પણ એક એક પ્રકારના સંગ છે. ત્યાં સત્સંગ નથી તે બધો અસત્સંગ છે. અને તે અનંત કુસંગરૂપ તેમજ દુઃખદાયક હોવાથી ત્યાગવા યોગ્ય છે. એટલે મહાત્માઓએ સંસારનો ત્યાગ કર્યો. ગમે તે જાતનો સહવાસ હોય પરંતુ જે વડે આત્મસિદ્ધિ નથી તે સત્સંગ નથી. આત્માનું કલ્યાણ નથી ત્યાં સત્સંગ નથી. સત્સંગ છે ત્યાં આત્માનું કલ્યાણ છે. બસ આટલો શુદ્ધ હિસાબ છે. આત્માને સત્ય રંગ ચડાવે તે સત્સંગ. આત્માને પોતાના સત સ્વરૂપનો રંગ ચડાવે તે સત્સંગ. એટલે માપવાનો વિષય થઈ ગયો કે જે સત્સંગમાં આત્મકલ્યાણનો રસ ચડે, આત્મકલ્યાણની દિશામાં પ્રગતિ થાય એવું ન બનતું હોય તો એ ગમે તે પ્રકાર હોય તો પણ એને સત્સંગ કહેવા યોગ્ય નથી. એમ છે કેમ કે દરેક સંપ્રદાયમાં કાંઈ ને કાંઈ ધર્મ સાધન રૂઢિગતપણે હોય છે અને એ બધા પોતપોતાની રીતે કરતા હોય છે. પણ આત્મકલ્યાણ થતું નથી એ કોઈ તપાસતું નથી. બ્રહ્માને બ્રહ્મા અથવા બફમમાં ને બફમમાં એમ રહી જાય છે કે આમ કરતા કરતા કોક દી આપણને લાભ થઈ જશે, માટે આ બધું કર્યા કરો. રૂઢિગત પ્રમાણે લોકો ચાલે છે, તપાસતા નથી કે ભવરોગ મટે એવું આમાં છે કે નહીં. એનું કોઈ ખાતરી પણ મળતી નથી, એનો કોઈ હિસાબ કિતાબ નથી, એની તપાસણી નથી અને એમને મનુષ્ય બહુ નિષ્ફળપણે પૂરો થાય છે. અથવા એમ તો છે ધર્મના ક્ષેત્રમાં જાય છે ત્યારે કઈક આમ તો ઘણાને તો ભૌતિક વાંછાઓ પણ હોય છે કે ભાઈ આપણે જે કાંઈ આવું કરીએ છીએ થોડું ઘણું તો આપણા સંયોગોમાં પ્રતિકૂળતાઓ ઓછી થશે, પાછી ઠેલાશે અને અનુકૂળતાઓ રહ્યા કરશે. એ અનુકૂળતાઓની સુખબુદ્ધિને લઈને પણ સહજપણે એવી વાંછા જીવને થઈ આવે છે. ત્યાં તો ધર્મ બુદ્ધિ જ નથી, ત્યાં તો ચોખ્ખી સંસાર બુદ્ધિ છે. પણ કોઈ કોઈ જીવો એવા પણ હોય છે એટલે એની તો ચર્ચા કરવી એ નકામી છે. ચાલો આપણે આવું બધું કરીએ છીએ તો કોઈ બધું તો આપણું કલ્યાણ થશે ને, કેટલાક ભાવ પછી તો આપણી મુક્તિ થશે ને, આમ કરતા કરતા તો કાંઈક તો લાભ થશે ને, એમ કરીને પણ સમજ્યા વગર અંધશ્રદ્ધાથી અનુસરે છે, જેને આપણે ગાડરીયો પ્રવાહ કહીએ છીએ. ગાડરીયો પ્રવાહ, ગાડર એટલે ઘેટા. ઘેટાને એવું બને છે કે એક ઘોટું પાછળ બધા ઘેટા આંખું નીચેને હાલતા હોય છે, એક પડે તો બધા પડે પાછા. આત્માને સત્ય રંગ ચઢાવે તે સત્સંગ, મોક્ષનો માર્ગ બતાવે તે મૈત્રી. મિત્ર કોને કહેવો? મોક્ષનો માર્ગ બતાવે, મોક્ષનો માર્ગ ન બતાવે એને મિત્રના લિસ્ટમાંથી કેન્સલ કરવો. ઠીક, આ લાઈન એવી છે કે આ માર્ગે ચડે એને સંસારની મિત્રતાઓ છૂટી જાય. કેમ કે સંસારમાં જે મિત્રોને મિત્રો વચ્ચેના સંબંધોને રસ છે એ પોસાય નહીં, ત્યાં જો એનો રસ જુદો થઈ જાય. આનો હિસાબ જુદો છે. મોક્ષનો માર્ગ બતાવે એ મિત્ર મારો, બાકી મારે બીજા મિત્રનું કામ નથી. મૂકી દઈએ ઉત્તમ શાસ્ત્રમાં નિરંતર એકાગ્ર રહેવું તે પણ સત્સંગ છે. સત્શાસ્ત્રોની અંદર એકાગ્રતાથી એનું અધ્યયન કરવું એ પણ એક પ્રકારનો સત્સંગ છે. સત્પુરુષોનો સમાગમ એ પણ સત્સંગ છે અને એ પરમ સત્સંગ છે. જ્ઞાની પુરુષનો સમાગમ મળે તો એ પરમ સત્સંગ છે. મલિન વસ્ત્રને જેમ સાબુ તથા જળ સ્વચ્છ કરે છે તેમ આત્માની મલિનતાને શાસ્ત્રબોધ અને સત્પુરુષોનો સમાગમ એ મલિનતાને ટાળી શુદ્ધતાને આપે છે. આત્મશુદ્ધિનું સાધન છે સત્સંગ છે, તે આત્મશુદ્ધિનું સાધન છે. જેનાથી હંમેશનો પરિચય રહીને રાગ રંગ ગાન તાન અને સ્વાદિષ્ટ ભોજન સેવાતા હોય તે તમને ગમે તેવો પ્રિય હોય તો પણ નિશ્ચય માનજો કે તે સત્સંગ નથી પણ કુસંગ છે. કેવી રીતે નક્કી કરવું? સામાથી નક્કી ન કરવું, અહીંથી નક્કી કરી દેવું. શું કે જેનાથી તમને શું રંગરાગ દાન તાન અને સ્વાદિષ્ટ ભોજન પંચેન્દ્રિયના વિષયો સેવાતા હોય શું અને ભલે તમને પ્રિય લાગતા હોય કદાચ તો પણ નક્કી માનજો કે એ કુસંગ છે, સત્સંગ નથી. સત્સંગથી પ્રાપ્ત થયેલું એક વચન અમૂલ્ય લાભ આપે છે. આમાં તો ઘણા વચન મળે છે, કયું એક વચન? કે જે વચન પોતાને લાગુ પડે. પોતાની ભ્રમણા ભાંગે અથવા પોતાને જ્યાં ઉલટી સમજણ થઈ હોય તે સુલતી સમજણ થાય અને પોતે પોતાના આત્મકલ્યાણની દિશામાં એક કદમ આગળ વધે એવું જે એક વચન, એવું સત્સંગમાં એક વચન પણ એવું આવે, એક વાત પણ એવી આવે તો તેનો અમૂલ્ય લાભ છે, એનું મૂલ્ય થઈ શકે નહીં. તત્વજ્ઞાનીઓએ મુખ્ય બોધ એવો કર્યો છે કે સર્વસંગ પરિત્યાગ કરી, અંતરમાં રહેલા સર્વ વિકારથી પણ વિરક્ત કરી એકાંતનું સેવન કરો, તેમાં સત્સંગની સ્તુતિ આવી જાય છે. એ મુનિ મહાત્માઓ માટે પણ એ ઉદ્દેશ છે મુખ્યપણે, કે તમે એકાંતમાં રહીને તમારા સર્વસંગને છોડીને તમારા આત્મકલ્યાણમાં પ્રાપ્ત થાય એવું તમે પરિણમન કરો. તો એમાં સત્સંગની સ્તુતિ આવી જાય છે. એટલે એ ક્યારે થાય છે? સત્સંગપૂર્વક થઈ શકે છે. માટે એ સત્સંગ પછીની ઉપરની ભૂમિકાનો વિષય છે. કેવળ એકાંત તે તો ધ્યાનમાં રહેવું કે યોગાભ્યાસમાં રહેવું તે છે, કેવળ એકાંત છે એ તો ધ્યાનમાં રહેવું કે યોગાભ્યાસમાં રહેવું તે છે, પરંતુ એ પણ ઉપરના સ્ટેજનો વિષય છે. પરંતુ સમસ્વભાવેનો સમાગમ જેમાંથી એક જ પ્રકારની વર્તનાનો પ્રવાહ નીકળે છે તે ભાવે એક જ રૂપ હોવાથી અને ઘણા માણસો છતાં અને પરસ્પરનો સહવાસ છતાં તે એકાંત રૂપ જ છે. અને તો સામાન્ય રીતે અનેક જણાનું મળવું અને એકાંત એ બેની તુલના કરવામાં આવે તો એકાંતને વધારે સારું ગણવામાં આવ્યું છે. પણ સત્સંગની અંદર એક જ અભિપ્રાયના માણસો હોય, એક અભિપ્રાયના એટલે ક્યાં કે દરેકને પોતાનું આત્મકલ્યાણ કરવું પડે, એવા એક અભિપ્રાયના માણસો હોય અને એક જ ભાવથી એક જ પ્રવાહથી એ વિષય ચાલતો હોય તો એને પણ જ્ઞાનીઓએ એકાંત કર્યું છે. એને પણ એકાંત કર્યું છે. કેમ? કે એકાંતની અંદર જે સાધના કરે એવી જ સાધના આ બધા સામૂહિક રીતે કરે છે. સાધનાની પ્રક્રિયા છે એમાં એકાંત છે અને સામૂહિક પ્રયત્ન પણ છે. વ્યક્તિગત એકાંત પ્રયત્ન છે, વ્યક્તિગત પ્રયત્ન છે તે એકાંત પ્રયત્ન છે, એકાંતમાં થાય એવો પ્રયત્ન છે, અને સત્સંગમાં થાય છે તે સામૂહિક પ્રયત્ન છે. એમ બે પ્રકારે પ્રયત્ન છે. એકાંત ઉપરની સ્ટેજમાં એટલા માટે લેવામાં આવ્યો છે કે સત્સંગમાં પરિપક્વતા આવ્યા પછી એકાંતમાં આવે તો એ ભૂલ વગર આગળ વધે છે. પણ કેટલાક વિપર્યાસો રહ્યા હોય જે સત્સંગના માધ્યમથી દૂર થવા યોગ્ય છે તેવું ન થાય અને એ પહેલા એકાંત સેવન કરવા જાય તો પોતે ક્યાં ભૂલે છે એની પોતાને ખબર ન પડે અને વિપર્યાસને દ્રઢ પણ કરી દે. એટલે વિપર્યાસો દૂર થયા પછી એકાંતમાં જાય એનો વાંધો નથી. વ્યક્તિગત રીતે એકાંતમાં પણ સાધના કરી શકાય છે અને એ પરિસ્થિતિ ન પહોંચાય ત્યાં સુધી સામૂહિક રીતે સત્સંગમાં સાધના કરવાની હોય છે. આધ્યાત્મિક શિબિરમાં આત્મકલ્યાણનો હેતુ સચવાતો હોય તો બરાબર છે. બાકી બોર્ડમાં તો બધા આધ્યાત્મિક શિબિરના બોર્ડ લાગે છે, બધે કાંઈ એવું બનતું હોય છે એવું નથી થતું. છું. બહુ ભાગતો આત્મકલ્યાણની યોજના શું છે એની ચર્ચા નથી. યોજના વિનાનું આયોજન એ સફળતા આપતું નથી. દરેક કામની કાર્ય પદ્ધતિ હોય છે, એ પદ્ધતિ જ્યાં સુધી એવી સમજ્યા ન હોય અને એમને ગમે તેમ આયોજન કરવામાં આવે તો એથી કંઈ અધ્યાત્મની પ્રાપ્તિ નથી કે ઉપલબ્ધિ નથી. અને તેવી એકાંત માત્ર સંત સમાગમમાં જ રહી છે. એમાં નાની પુરુષના સમાગમમાં સામૂહિક રીતે પણ જો સ્વાધ્યાય થાય તો એકાંતમાં જે સાધના થાય એ સત સમાગમમાં સાધના થાય છે. કદાપિ કોઈ એમ વિચારશે વિષયી મંડળ મળે છે ત્યાં સંઘ સ્વભાવ હોવાથી એકાંત કા ન કહેવું, તો તર્ક ઉઠાવ્યો છો. તમે કીધું કે એક વિચારના મળે એટલે સંઘ સ્વભાવી છે ને ત્યાં સત્સંગ ગણવો, પણ એક વિચાર એટલે એક આત્મકલ્યાણનો વિચાર એમ કહેવા માંગે છે. બાકી તો રંગરાગવાળા એક વિચારના હોય છે, એને કાંઈ સત્સંગ થોડો કહેવાય કે નહીં. તેનું સમાધાન તત્કાળ છે કે એનો ઉત્તર તરત જ આપીએ છીએ એમ કે છે કે તેઓ એક સ્વભાવી હોતા નથી. એ બધા એક સ્વભાવી હોતા નથી. પરસ્પર સ્વાર્થ બુદ્ધિ અને માયાનું અનુસંધાન હોય છે અને જ્યાં એ બે કારણથી સમાગમ છે તે એક સ્વભાવી કે નિર્દોષ હોતા નથી. અહીંયા તો વાત નિર્દોષતાની છે. શું શેની વાત છે? નિર્દોષતાની વાત છે. નિર્દોષ અને સમસ્વભાવી સમાગમ તો પરસ્પરથી શાંત મુનીશ્વરોનો છે, પછી જ્ઞાનીઓનો છે, પછી એ જ પ્રકારને અનુસરનારા મુમુક્ષુઓનો છે. તેમજ ધર્મ ધ્યાન પ્રશસ્ત અલ્પ આરંભી પુરુષનો પણ કેટલે અંશે છે. બે ભાગ પાડી દીધા, એક મુનિઓનો અને એક નીચેવાળાનો. જ્યાં સ્વાર્થ અને માયા કપટ જ છે ત્યાં સંઘ સ્વભાવતા નથી. અંદરમાં આત્મકલ્યાણ સિવાયનો બીજો હેતુ હોય તો ત્યાં સંઘ સ્વભાવ ઘણો નથી અને તે સત્સંગ પણ નથી. એને સત્સંગ ન કહેવું. સત્સંગથી જે સુખ અને આનંદ મળે છે તે અતિ સ્તુતિપાત્ર છે. સત્સંગથી જે સુખ અને આનંદ મળે છે એ નિર્દોષતાનો, નિર્દોષ સુખ નિર્દોષ આનંદ લેવો ગમે ત્યાંથી, ગમે ત્યાંથી એટલે સત્સંગમાંથી એમ કહેવું. સત્સંગ બાકી તો ક્યાંય છે નહીં. સ્તુતિપાત્ર એટલે વખાણવાના એક છે. હવે સત્સંગમાં કેવો માહોલ હોવો જોઈએ, શું કેવો પ્રકાર ચાલવો જોઈએ એનું બહુ સુંદર વર્ણન કર્યું છે આ જગ્યાએ કૃપાળુદેવે. આ જગ્યાએ બહુ સારું વર્ણન કર્યું છે. જ્યાં એટલે જે સત્સંગના સ્થળે જ્યાં શાસ્ત્રોના સુંદર પ્રશ્નો થાય. શું શાસ્ત્રોમાંથી ઘણા સુંદર પ્રશ્નો થાય. આત્મકલ્યાણને આટીઘૂટીમાંથી ફસાયેલા, સંસારની આટીઘૂટીમાં ફસાયેલાને બહાર કાઢે એવા સુંદર પ્રશ્નો થાય. શું એમાં શું છે કે જીવ ગમે તે સત્સંગમાં આવે બહુ ભાગ કોરી પાટે નથી હોતો. આપણે થોડી ચર્ચા થઈ કરે સત્સંગમાં આવનારો જીવ બહુ ભાગ કોરી પાટે નથી હોતો. એને પોતે કાંઈ વિચાર્યું છે, કાંઈ માન્યું છે, કાંઈ સ્વીકાર્યું છે, કાંઈ ને કાંઈ પૂર્વગ્રહ લઈને આવે છે. હવે સત્સંગનો કાયદો એ છે કે પૂર્વગ્રહ છોડીને કોરી પાટી થઈને બેસવું, તો તમને સત્સંગમાં જે કાંઈ તમને આત્મકલ્યાણકારી ઉદ્દેશ છે એ તરત જ અંગીકાર થઈ જશે. તે અંગીકાર થવામાં અવરોધક કારણ પોતાનો પૂર્વગ્રહ છે અથવા પોતાની માન્યતાઓ અને અભિપ્રાયો જે પોતાની રીતે વિચારી રાખેલા હોય છે તે છે. હવે એ સ્થિતિ ન હોય એને તો વાંધો નથી, પણ હોય એને તો થઈ ગઈ છે, થયું તો ન થયું બને નહીં, એને શું કરવું? તો કે એને પોતે જે વિચાર્યું છે એની પકડ થોડી ઢીલી કરવી, અને પોતાનો આત્મકલ્યાણનો હેતુ છે એના ઉપર પકડ વધારવી. નંબર વન. તમે કહો છો એવું શું કરવા થાય, એવું કેમ થાય? પકડ કરવાની ટેવ હોય દરેકને પોતાની વાતની, એમ ન થતું હોય તો તમે ડાક્ટર પાસે જ્યારે જાઓ ત્યારે તેવું કરતા નથી. તમને કોઈ એક પ્રકારની તબિયતમાં ખરાબી થતી હોય અવારનવાર, તમને કોઈ દવા પણ માફક આવી ગઈ હોય એટલે તમે તમારી મેળે દવા કરતા હોય, ઘરમાં બધા થોડું ઘણા સાધનો તો રાખે ફર્સ્ટ એઇડ, હા, અને સામાન્ય કાંઈ ગડબડ થાય એટલે પોતાની મેળે પ્રયોગ કરીને અનેક વાર પોતાને ફાયદો થયો હોય, એટલે એ વાત તો પાકી થઈ ગઈ આ ફાયદાકારક ચીજ છે. અનુભવથી પાકી થઈ કે ન થઈ એમાં તો ખોટી પકડ નથી. હે, છતાં પણ એ જ રોગ જ્યારે ત્રણ વખત પાંચ વખત દસ વખત લેવા છતાં ન મળતો હોય તો શું થાય? પછી પકડ રાખી શકાય છે? ઉધરસ થઈ ગયો, સામાન્ય રોગ છે એ. ચીકણી ઉધરસ કોઈ વાર મટતી ન હોય તો શું કરવું? સામાન્ય રીતે એને કંઈ દવા લેવાથી મટી જતી હોય, કફ સિરપ કે જે એને માફક આવી ગયું હોય, ન મટતી હોય, એક બાટલીને માટે ત્રણ બાટલી ખલાસ થયા પછી વધી ગઈ હોય શું કરે? પકડ કરે પછી બાટલીને, પછી ડાક્ટર પાસે જાય કે ભાઈ આ તમે તારા એકવાર બતાવ્યું તો મને તો બહુ ફાયદો થયેલો, એટલે હું તો વીજ ભવા નવા લઉં છું, આ વખતે પણ બહુ લીધી પણ આમાં કાંઈ ફેર પડતો નથી, ચિંતાનું થોડું વીધું છે એટલે તમારી પાસે આવ્યો છું. પકડ ઢીલી પડે, ઢીલી કરીને ગયો કે નહીં? ડાક્ટર કે ભાઈ જોવામાં થોડું ઇન્વેસ્ટિગેશન વધારે કરવું પડશે, તમારું બ્લડ એક્ઝામિનેશન કરાવો, કફનું કલ્ચર કરાવો, ફલાણું કરો, આ કરો, તે કરો, હા, જેટલા કે એટલા ટેસ્ટ કરાવી લે, પછી બીજી દવા આપે. પણ એને સાજા થવું છે એના ઉપર વજન છે તો બધું સ્વીકાર કરી લે છે, પણ સાજા થવાનું ગૌણ હોય તો ઓલું બાટલી આડી આવે, હું તો આ લઉં છું, હું તો આ લઉં છું, તો હવે એ નહીં લેવાનું, હવે હું કહું એ લેવાનું. એમ જેને સુધાર કરવો છે એને વજન સુધાર ઉપર જાય તો પૂર્વગ્રહની પકડ છૂટી જાય, નહીતર એ પૂર્વગ્રહ એવો આડો આવે કે એને સત્ય સ્વીકારવાનો અવકાશ ન રહે, અવકાશ ખાલી જગ્યા ન હોય. મુમુક્ષુએ પોતાના આત્મકલ્યાણના હેતુને મુખ્ય રાખીને સત્યનો સ્વીકાર કરવાનો અવકાશ વિચારની ભૂમિકામાં હંમેશા હંમેશા રાખવો. આ અવકાશ હોય તો મધ્યસ્થતા આવે છે અને પોતાના આત્મહિતની વાતનો સ્વીકાર થતાં વાર લાગતી નથી, નહીતર વાર લાગે છે. અને આ એક પૂર્વગ્રહ છે, એક મોટી વિતમણા છે. જ્યાં શાસ્ત્રોના સુંદર પ્રશ્નો થાય, જ્યાં ઉત્તમ જ્ઞાન ધ્યાનની સુકથા થાય, ઉત્તમ જ્ઞાન આત્માનું જ્ઞાન, અને ઉત્તમ ધ્યાન એ પણ આત્માનું ધ્યાન છે. આત્મા કયો કે પરમાત્મા કયો, જ્યાં પરમાત્માના જ્ઞાન ધ્યાનની શું કથા થાય, જ્યાં સત્પુરુષના ચરિત્ર ઉપર વિચાર બંધાય. આ પુરાણનો વિષય લીધો, પુરાણોની અંદર અનેક મહાપુરુષોના ચરિત્ર હોય છે, એમાં એમના જીવનના અવળા સવળા અનેક પ્રસંગોની કથા હોય છે, એના ઉપર વિચાર બંધાય. વિચાર બંધાય એટલે શું, કે પોતાના જીવનમાં પણ અવળા સવળા પ્રસંગો આવતા હોય છે, તો એ મહાપુરુષોએ એ પ્રસંગોમાં કેવી રીતે આત્મકલ્યાણને સાધ્યું એનો વિચાર, એનો વિચાર બંધાય એટલે નિર્ણય થાય એ વિષય ઉપર, કે કાર્ય પદ્ધતિ શું છે. આમાં જ્યાં તત્વજ્ઞાનના તરંગની લહેરીઓ છૂટે, કેવા શબ્દો હોય પછી, એવા તત્વજ્ઞાનના તરંગોની લહેરો ચાલતી હોય, કે જીવને એકવાર બધી ઉપાધિ ભૂલી જાય, શું બને છે, ઉપાધિમાં સંસારની ઉપાધિમાં ઘેરાયેલો જીવ છું, અનેક પ્રકારની આધિ વ્યાધિ ઉપાધિ માણસને આવે છે, એમાં ઘેરાયેલો હોય, ઘણો અંદર મૂંઝાતો હોય, અને લગભગ બધા મૂંઝાયેલા જ પડ્યા છે સંસારમાં. એ સત્સંગમાં આવે અને એની ઉપાધિનો બોજો પોટલો ઉતરી જાય, હળવો થઈ જાય, એવી તત્વજ્ઞાનની ચર્ચાઓ થાય. એને એમ કહેવાય કે ઉકળાટની અંદર ઠંડી લહેર આવે ને કેવું શીતળતા સારી લાગે, એવી એને તત્વજ્ઞાન થઈ, નિરુપાધિક સ્વભાવ, એ નિરુપાધિક ભાવની સાધના, એ પ્રકારનો તત્વજ્ઞાન એને ચાલતું હોય, એ સત્સંગ માણવા જેવો છે. એ સત્સંગ જ્યાં સરળ સ્વભાવથી સિદ્ધાંત વિચાર ચર્ચા આવે, જ્યાં સિદ્ધાંત વિચાર ચર્ચા એટલું ન કીધું, સરળ વિચારથી બાલદેવ નાની ઉંમરમાં પણ કેટલું વિચારી રાખ્યું છે, માથું નમી પડે એવી વાત છે. 70 વર્ષની ઉંમરે વિચારોને પ્રવૃત્તા તો જુઓ, સિદ્ધાંત એવો ચીજ છે કે જો સરળ સ્વભાવથી ન વિચારાય તો ઝેર નીકળે અંદર છે, અને સરળ સ્વભાવથી વિચારાય તો અમૃત નીકળે. સિદ્ધાંત એક એવી વસ્તુ છે, એટલે સિદ્ધાંતનો વિચાર સરળ સ્વભાવથી કરવો જોઈએ. સરળ સ્વભાવ એટલે શું, સવળું લેવું તે. સરળ સ્વભાવનો અર્થ શું, કે સવળું લેવું તે, ગમે તે વાતમાંથી એવું સવળું લેવું કે મને મારું આત્મકલ્યાણ થઈ, એમાં આ સિદ્ધાંત કેવી રીતે ઉપયોગી છે, આ સિદ્ધાંતનો પ્રયોગ મારા આત્મકલ્યાણમાં કેવી રીતે થાય. નહીતર સિદ્ધાંતની વાત બહુ વિચિત્ર પ્રકારની છે, દરેક સ્તરના સિદ્ધાંતો, દરેક અનુયોગના સિદ્ધાંતો, સાધનાના સ્તરના સિદ્ધાંતો, અધ્યાત્મના સિદ્ધાંતો, ઘણી ઘણી સિદ્ધાંતોની વાતો છે. એટલે બહુ ભાગ તો કૃપાળુ દેવી તો એવી આજ્ઞા કરતા કે સિદ્ધાંત શાસ્ત્ર છે એ જ્ઞાની પુરુષના શરણ સાનિધ્યમાં સિદ્ધાંત શાસ્ત્રનું અધ્યયન કરવું પડે, એટલાનું કરવું મુમુક્ષુ. મુમુક્ષુને આટલી, મુમુક્ષુને આટલી જરા લક્ષ્મણ રેખા બાંધી દેતા હતા, શું સિદ્ધાંત શાસ્ત્રોનો અધ્યયન કરવું હોય તો સત્પુરુષના ચરણ કમળના સાનિધ્યમાં કરવું, કેમ કે એ જોખમી વસ્તુ છે. જો તમે યથાર્થપણે સરળ સ્વભાવથી ગ્રહણ ન કરો, યથાર્થપણે ગ્રહણ ન કરો, તો ઉલટું પડતા વાર ન લાગે. જેમ કે કોઈ સાદી વાત લઈએ કે જગતના બધા પદાર્થો ભિન્ન ભિન્ન છે, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી ન શકે, કેમ કે કોઈ કોઈને આધીન નથી. તો એમાં અવળું ચાલે તો બે જગ્યાએ ચાલે, કે ગુરુ મારું કઈ ભલું કરી શકે, દેવગુરુ શાસ્ત્રને ઉડાડે, સ્વચ્છંદ થાય તો સ્વચ્છંદથી ઝેર નીકળે, અને કઈ દયાનો પ્રસંગ આવે તો આપણે કઈ કરી શકતા નથી. શું આપણે કોઈનું કઈ ભલું કરી શકતા નથી? દયાને ઉડાડે, વળવું પડે ત્યારે ઊંધું ચાલે બધું. એ જ સિદ્ધાંત સવળો પડે એટલે વિતરાકતામાં આવે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરી શકતું નથી તો તારા સ્વરૂપમાં સમાઈ જતું, એમ કહેવા માંગે છે કે તારા સ્વરૂપમાં તો એક સિદ્ધાંત. આ તો એક દાખલો આપ્યો, પણ તમે કોઈ પણ સ્તરનો સિદ્ધાંત લાવો ત્યાંથી બે વાત નીકાળી શકાય છે, એક અમૃતની અને એક જાહેરની. કોઈ પણ સ્તરનો સિદ્ધાંત લાવો નહીં, એવી વાત છે. સિદ્ધાંતની વાત જરા એવી છે, ઉપદેશ બોધ છે એમાં સીધી સાદી વાત છે, પણ સિદ્ધાંત બોધ છે એ તો ઉપદેશ બોધ ગ્રહણ કર્યો હોય અને તે એવા પ્રકારે ગ્રહણ કર્યો હોય કે સિદ્ધાંત બોધ પરિણમી શકાય, સવળો લઈ શકાય એવા પ્રકારે ઉપદેશ બોધનું પરિણમન કરી લીધું હોય તો જ સિદ્ધાંત બોધ કામમાં આવે. એ તો સિદ્ધાંત બોધ જ્ઞાનીની આજ્ઞા વિના એને હાથ અડાડાય, શાસ્ત્ર શસ્ત્ર થઈ પડે, છરી કે તરવાર રક્ષણ માટે રાખવાની હોય, પણ વાપરતા ન આવડે તો ભેટમાં ખુશવાને બદલે પેટમાં ખુશી દે. તો સોનાની છરી બનાવડાવી છે, કેવી સોનાની છરી છે, અમારી સોનાની તરવાર છે, કેવી શોભે છે, એનો ઉપયોગ કરતા આવડવું જોઈએ. શોભાનો વિષય નથી, એ સંરક્ષણ કરવાનો વિષય છે. ન વાપરતા આવડે તો પોતાનો જ ઘાત થાય એવો વિષય છે. જ્યાં સરળ સ્વભાવ થી સિદ્ધાંત સિદ્ધાંત વિચાર કરતા, જ્યાં મોક્ષજન્ય કથન ઉપર પુષ્કળ વિવેચન થાય, જેમાંથી મોક્ષનો જન્મ થાય એવા જે વચનો હોય કથનો હોય એના ઉપર ઘણું વિસ્તારથી ને ઊંડાણથી વિવેચન ચાલે, એવો સત્સંગ તે મહાદુર્લભ છે, એવો સત્સંગ છે તે મહાદુર્લભ છે. કેમ કે એની છત નથી, એ ભાગ્યે જ કોઈ જગ્યાએ એ પ્રકાર ચાલતો હોય છે, બાકી રૂઢિગતપણે બધું ચાલી જાય છે. તત્વજ્ઞાનનો વિચાર પણ રૂઢિગતપણે કે ચાલો શાસ્ત્ર લ્યો, એની કોઈ ને કોઈ ગાથા વાંચો, એના અર્થ વિચારો અને ટાઈમ પૂરો, આ ગાથાની આ અપેક્ષા ને આ ગાથામાં આ વિવિક્ષા ચાલી છે, પછી અપેક્ષાઓ ને વિવિક્ષાઓમાં બુદ્ધિ લડાઈ છે, બધી બરાબર સમજી લઈએ, માનો કે બરાબર સમજી લઈએ તો પણ શું, જે અપેક્ષા આત્મકલ્યાણ ન કરી શકે તે અપેક્ષા અપેક્ષાના સ્થાને યોગ્ય નથી. એવી રીતે અપેક્ષાનું જ્ઞાન પણ પોતાના હેતુની સાથે અનુસંધાન વાળું હોવું જોઈએ. જે જે શાસ્ત્રો લખાયા છે અથવા જ્ઞાની પુરુષની જેટલી વાણી છે તે બધી એકમાત્ર આત્મકલ્યાણના હેતુથી પ્રગટેલી વાણી છે. એ હેતુ સળંગપણે સચવાવો જોઈએ. એને છોડીને કાંઈ પણ ચાલવું ન જોઈએ, તો જ એની યથાર્થતા રહે સત્સંગમાં, અને નહીતર સત્સંગમાં યથાર્થતા ન રહે. એ પ્રકારનો સત્સંગ છે તે મહાદુર્લભ છે. કોઈ એમ કહે કે સત્સંગ મંડળમાં કોઈ માયાવી નહીં હોય, એમાં કોઈ માયાવી એટલે શું, કે એને ખરેખર આત્મકલ્યાણ કરવું ન હોય, અવાંતર હેતુથી આવતો હોય, એમ પોતાનો બીજો સ્વાર્થ એને સાધવો હોય, એવા પ્રકારે કોઈ ન આવે એવો પ્રશ્ન ઉઠાવ્યો છે, તો તેનું સમાધાન આ છે કે જ્યાં માયા અને સ્વાર્થ હોય છે ત્યાં સત્સંગ જ હોતો નથી, એ તો સત્સંગ કરતો નથી. યથાર્થ સત્સંગમાં આવે તો પણ એ પોતે સત્સંગ કરતો નથી કે સત્સંગ કરવા આવતો નથી. રાજહંસની સભાનો કાગ દેખાવે કદાપિ ન કળાય તો અવશ્ય રાગે કળાશે. રાજહંસની અંદર કોઈ એવા સફેદ પીછાવાળો કાગડો આવી ગયો તો કદાચ રંગથી નહીં કળાય, તો રાગથી તો કળાશે, બોલશે તો તરત ખબર પડશે. એમ પેલા પણ બોલશે, પેલા એના અભિપ્રાય પ્રમાણે બોલશે ને, એની યોગ્યતા પ્રમાણે એની વાત નીકળશે ને, તો તરત ખબર પડી જશે. મૌન રહ્યો તો મુખ મુદ્રા એ કળાશે, નહીં બોલે એમ કે નહીં બોલ, ન બોલે તો પછી કેમ ખબર પડે, તો એના મોઢા ઉપરથી ખબર પડી જ જાય. કેવી રીતે કે જ્યાં જેને પોતાની રુચિનો વિષય આવે ત્યાં ચિત્ત પ્રસન્નતા થયા વિના રહે નહીં, અને જ્યાં ચિત્તની પ્રસન્નતા થાય ત્યાં મુખમુદ્રા ઉપર એના ભાવ આવ્યા વિના રહે નહીં, તો ખબર પડી જાય. આને આ આત્મકલ્યાણની વાત ગમે છે કે નથી ગમતી એ ખબર પડ્યા વિના રુચિ ઓછા નહીં રહે નહીં. ગુરુદેવ નો ઉપયોગ બહુ સૂક્ષ્મ હતો આ વિષયમાં, એમની વ્યાખ્યાનની સભામાં સંખ્યા હંમેશા પહેલેથી જ બહુ રહેલી છે. એ પ્રકારનો યોગ હતો એમનો, સંપ્રદાયમાં પણ માણસને બેસવાની જગ્યા ન મળે, અગાઉથી આવીને જગ્યા રોકવી પડે, વહેલા આવવું પડે, બરાબર સાંભળવા માટે ઠીક જગ્યાએ બેસવું હોય તો વહેલા આવવું પડે, એવી પરિસ્થિતિ હંમેશા રહી છે. ઘણા માણસો હોય તો પણ સાંભળનાર કાંઈ ન બોલતો હોય તો પણ એ રુચિવાળાને રસવાળાને એમના ઉપયોગમાં એ વાત આવી જતી છે. બહુ સૂક્ષ્મ ઉપયોગ હતો એ મુખમુદ્રાથી કળાઈ જાય, મુખમુદ્રાથી પકડી ગઈ. સોગાનીજી બહુ ગંભીર હતા, બાજુ બાજુમાં બેસીને સાંભળતા હતા વ્યાખ્યાન, એ બહુ જ ગંભીર રહેતા હતા. પણ એનું એક જ લક્ષ, ગુરુદેવ સામે સિવાય ક્યાંય એનું લક્ષ જાય નહીં, ઉપયોગ જાય નહીં. બાજુમાં કોણ બેઠું છે એને ખબર જ ન હોય કે મારી બાજુમાં કોણ બેઠું છે. ગુરુદેવ સંબોધન કરતા, પ્રવચનમાં બે ત્રણ ચાર વાર એમને સંબોધન કરતા, કાંઈ ન બોલે ગંભીર મુખ મુદ્રા હોય તોય તે પકડી લે, સામે માણસનું ગ્રાસ્પિંગ છે એ પકડી લે. મૌન રહ્યો તો પણ મુખ મુદ્રા એ કરાશે, પણ તે અંધકારમાં જાય નહીં, એટલે એવું અંધકારમાં જાય નહીં. તેમજ માયાવીઓ સત્સંગમાં સ્વાર્થે જઈને શું કરે, એ કરવાના હું ત્યાં સત્સંગમાં સ્વાર્થ એને શું મળવાનો હતો, એનો સ્વાર્થ પોસાશે નહીં. કેમ કે ત્યાં અહીંયા તો શું છે કે સંસારનો રસ તોડવાની વાતો છે, સંસાર રસ વધારવાની વાતો છે નહીં, તો એને તો સંસાર રસ છે એ શું કરશે, આવીને એને તો કઈ મળવાનું નથી. ત્યાં પેટ ભેગાની તો વાત હોય નહીં, શ્વાસ સાધવાની તો કોઈ વાત હોય નહીં, સમર્પણ કરવાની વાત હોય પણ શ્વાસ સાધવાની વાત ન હોય. બે ઘડી જે રીતે વિશ્રાંતિ લેતો હોય તો ભલે લે, એનો વાંધો નથી, આપણે એનો વાંધો ન ઉઠાવો. ભાઈ આ સાહેબ ભાઈ આવીને આરામ કરે છે, કરવા દો, ભલે લેતો હોય તો ભલે લે કે જેથી રંગ લાગે, આજે નહીં તો કાલે એને રંગ લાગશે. એમાં શું છે, સંગ એટલે બે નો સમાગમ, બરાબર. એમાં કોને કોને અસર થાય એનું સાયન્સ છે. કોને કોને અસર થાય, તો બળવાન હોય એની નબળા ઉપર અસર થાય. હવે જે આવનાર છે એના કરતા સત્સંગીઓ બળવાન હોય છે, એટલે એવો કોઈ નબળો આવતો હોય તો એને રંગ ચડી જવાનો સવાલ ખરો, પરિસ્થિતિ ખરી. એટલા માટે કોઈને આવતા નથી રોકાતા. સત્સંગમાં કોઈ ગમે તેવા જીવ આવે તો કોઈ દિવસ એના માટે પાબંધી ન હોય, તમારે ન આવવું એવું ન હોય. ગમે તેવા યોગ્યતા વાળા કે અયોગ્યતા વાળા જીવને સત્સંગની અંદર આવવા માટે રજા હોય છે, કોઈ શરત નહીં. સત્સંગમાં આવવા માટે કોઈ શરત નહીં કે તમે આમ કરીને આવો ને તેમ કરીને આવો. કેમ કે જે સત્સંગમાં બળવાન બેઠા છે એની આગળ ઓળો નબળો છે, એટલે એને રંગ ચડવાનો છે. બાકી એ બળવાન હોય ને એનો સંગ કોઈ નબળો કરે તો એના જેવો થઈ જાય. એટલે આમાં પરિસ્થિતિ એ છે કે કોણે કોનો સંગ કર્યો, કે નબળાએ સવળાનો સંગ કર્યો, પછી જે નબળો હોય તે બળવાને નબળાનો સંગ કર્યો જ નથી. દ્રષ્ટાંત લઈએ કે એક માણસ વ્યસની છે, એક માણસ નિર્વ્યસની છે, બંને મિત્રો છે. તમને રિઝલ્ટ શું, મિત્રો છે એટલે અવારનવાર મળે, વ્યસની હોય એ પોતાના વ્યસન પ્રમાણે તમાકુ બીડી દારૂ જે કાંઈ જેને જે વ્યસન હોય એ પ્રમાણે તો કરવાનું જ છે. બીજો માણસ નિર્વ્યસની છે, જો નિર્વ્યસની બળવાન હોય ચોલાનું વ્યસન છોડાવી દે વહેલો મળો, ભાઈ તને શું આમાં છે, નુકસાન થશે આમાં કાંઈ લાભ નથી. પણ જો નિર્વ્યસની નબળો હોય અને વ્યસન બળવાન વાળો હોય તો એ પણ ચાલુ થઈ જાય. નાનો હિસાબ કિતાબ આ છે. માણસ આરોપ કરતા, મેં તમારા દીકરાએ મારા દીકરાને બગાડ્યો, અમારા દીકરામાં પહેલા આવા લક્ષણ નહોતા, તો કે નબળો હતો બીજું કાંઈ નહીં. બાકી બળવાનું હોય તો ઓલાને સુધારી દઈએ, સામાને સુધારી દઈએ. સંઘની આ પરિસ્થિતિ છે, કોને કોના સંઘનો રંગ લાગે કે જે બળવાન હોય એનો રંગ સવળો કે સવળો. વિશ્રાંતિ લેતો હોય તો ભરલે લે કે જેથી રંગ લાગે, અને રંગ લાગે નહીં કદાચ રંગ એને ન ચડે, માણસો ન સુધર્યો તો બીજી વાત એનું આગમન હોય નહીં, એને ગમશે નહીં, એને રૂચશે નહીં, છૂટો પડી જવાનો વહેલો મળો. કેટલો કાળ સાથે રહેશે પણ એને પોતાની રુચિ પ્રમાણે બધું નહીં ચાલતું હોય તો છૂટો પડી જશે. એટલે એનું આગમન બંધ થઈ જશે. જેમ પૃથ્વી ઉપર તરાય નહીં તેમ સત્સંગથી બુડાઈ નહીં. ઉપર ઘણી વાર ફેંકે છે તો ગજબ ફેંકે છે. પૃથ્વી ઉપર તરવાનો ક્યાં સવાલ છે, પૃથ્વી ઉપર તો ચાલવાની વાત હોય, એમાં કઈ તરવાનો તો કોઈ સ્કોપ જ નથી. એમ સત્સંગનો અવગુણ ક્યારેય નહીં લીધા, એમાં બુડવાનો સ્કોપ જ નથી એમ કે છે. યથાર્થ સત્સંગ ચાલતો હોય ત્યાં બુડવાની કોઈ જગ્યા જ નથી. માટે કોઈ અપેક્ષા એ સત્સંગથી નુકસાન થાય છે એ વાત નહીં કરતા એમ કે છે. સત્સંગ માટે એમ એટલું વિચાર્યું છે એમ તો દરેક, જેમ આપણે સિદ્ધાંતની વાત લીધી, એ સિદ્ધાંતથી ઊંચામાં ઊંચા સિદ્ધાંતથી પણ નુકસાન થાય શું જો સરખી રીતે ન લેવામાં આવે. એક મર્યાદિત વાત થઈ ને, અપેક્ષિત વાત થઈ. સત્સંગ માટે એમનો અભિપ્રાય એવો છે કે યથાર્થ સત્સંગ મળે ને અહીંયા બુડવાની જગ્યા જ નથી. જા બહુ જ પ્રેરણાસ્પદ વાત છે. અને કોઈ પણ ભૂમિકાના માણસને, કોઈ પણ યોગ્યતાના માણસને હૈયાધારણ મળે એવી વાત છે. યથાર્થ સત્સંગ હોય ત્યાં બુડવાની જગ્યા નથી. જેમ પૃથ્વી ઉપર તરાય નહીં તેમ સત્સંગથી ઉડાય નહીં, આવી સત્સંગમાં ચમત્કૃતિ છે. સત્સંગમાં આવો ચમત્કાર છે. બહુ પ્રસંગ થોડા સમય પહેલાનો બનેલો છે, આપણા એક જૂનામાં મૂકશું. પરિસ્થિતિ જરા બહુ પ્રતિકૂળ થઈ ગઈ ઓચિંતી, અને બજારમાં તો એવું બનવાનો સંભવ છે, બહુ મૂંઝાઈ ગયા. એટલા બધા મૂંઝાઈ ગયા કે એના ઘરવાળા બધા મૂંઝાઈ ગયા એની પાછળ. કેમ કે ખાવા બે ત્યારે ખાઈ શકે નહીં અને રાત્રે ઊંઘી શકે નહીં. રાત્રે એક બે ત્રણ વાગે પથારીમાંથી બેઠા છે, નીકળી જઈને બેસી જાય અને વિચારે ચડી જાય, મૂંઝાય મૂંઝાય મૂંઝાઈ જાય. એવા મૂંઝાય તો વાત નથી. ઘરવાળાને એમ થયું કે આ ઘરમાં મુખ્ય માણસ છે અને આ મૂંઝાશે તો બધા મૂંઝાશે, એની મેં કરવું હું. બધા કે તમે કોઈ મૂંઝવણ મૂકી દો ને જે થવાનું તે થયું ને થવાનું હશે તો થશે, સમજાવાથી કાંઈ મળવાનું નથી. પણ હું મારે કંટ્રોલ બાર મારા પરિણામો હું કરું છું, કંટ્રોલ બાર પરિણામ મૂંઝાય મૂંઝાય મૂંઝાય. એટલે મોટા ભાઈને બોલાવો, આપણું કાંઈ માનતા નથી. મોટા ભાઈ આવ્યા, એને બે ત્રણ દીવડાવી એવી વાત કરી, જો ભાઈ આ તારી મૂંઝવણ નહીં દૂર થાય ને તો કાં તો તું તને પેરાલિસિસ થશે. બીપી તારું બહુ હાઈ રહે છે, મૂંઝવણ વાળાનું તો બીપી હાઈ રહે છે, ટેન્શન વાળાનું તો તારો ચડી જાય, તારું બીપી એટલું હાઈ રહે છે, કાં તો તને પેરાલિસિસ થઈ જશે અને કાં તો આ અગિયારમાં મારા આપણે રહીશું ફેરમાં, એમાં તો બારીઓથી કૂદકો મારીશ, કાં તો એટલો આપઘાત કરીશ એમ કે, કાં તો તું આપઘાત કરીને મરીશ ને કાં તો તને પેરાલિસિસ કેવો મોટો રોગ લાગુ પડે ને મરી જઈશ. તું મહેરબાની કરીને કંઈક હવે વિચાર કરતો, બધા તારી પાસે બધા દુઃખી થાય છે શું. એમાં અહીં કુદરતી સત્સંગમાં આવી જઈએ આપણા ભાઈ, આવું પીડે સત્સંગમાં એમ થઈ જાય એટલે કંઈક હળવા થયા. કુદરતી કેટલીક વાતો એને લાગુ પડે એવી ચાલી છે, તો આપણને યાદ નથી કે અમે શું શું કેવી રીતે વિચાર્યું, પણ કાંઈક હળવા થયા એટલે મને કે આજ મને કંઈક ઠીક લાગે છે. કેમ ઠીક લાગે? મને કે છેલ્લા દિવસો મારા બહુ ખરાબ ગયા છે, આ અમુક પરિસ્થિતિ ઊભી થઈ એમાં, અને અહીં સુધી મને મારો અંદાજ બધાએ બાંધ્યો છે ઘરમાં કે કાં મને પેરાલિસિસ થાય ને કાં હું આપઘાત કરું. વાત પણ એવી છે કે મને 24 કલાક કેમ પડતું નથી, મેં ઘણું છુપાવ્યું પણ તો મારાથી મારી પરિસ્થિતિ છૂપી રહી નહીં, અને બધાને ખબર પડી ગઈ કેમ કે રાત્રે એક કોર જઈને બેસી જાઉં છું, દિવસે કાંઈ કોઈ યાર કાંઈ હળતા હળવું મળવું કાંઈ રહેતું નથી, ખાવું પીવું કાંઈ બનતું નથી, શરીર ઉપર અસર છે, મગજ ઉપર અસર છે. આજ મને કાંઈક સારું લાગ્યું, મને સત્સંગથી તમને જો સારું લાગ્યું હોય તો તમે જે દવાથી લાભ થતો હોય એ દવાનો ડોઝ વધારે દો, આમાં તો સીધી સાદી વાત છે. હું સત્સંગ નિભાવો તમે, એટલે તમે કેટલા દિવસ છો? મેં કીધું હું તો ત્રણ દિવસ આમ છું ભાવનગર, મારી ટિકિટ આવી ગઈ છે. તો પછી મારે શું કરવું? હું લઈ લઉં ભાવનગર ની ટિકિટ. તમે આપણી હારે આમ ભાવનગર આવી ગયેલા, મને ખબર કે ત્યાં ભાવનગર જે મુમુક્ષુ આવે છે એને રહેવા જમવાની બધી વ્યવસ્થા છે આપણા ટ્રસ્ટ તરફથી. શું બધું વિતરાક ટ્રસ્ટ છે, પ્રકાશન ટ્રસ્ટ છે, એમાં એવી પણ વ્યવસ્થા રાખી છે આપણે. એટલે એમને ખ્યાલ હતો કે ત્યાં બીજી કાંઈ તકલીફ નથી. મન કરતો પછી મારી ટિકિટ મગાવી દો. શૈલેષભાઈ ત્યાં સત્સંગ કરતો, શૈલેષભાઈ કીધું તમારા ટ્રાવેલ એજન્ટને કહો કે ત્રણ દિવસની ફ્લાઇટની ટિકિટ લઈ લે. હા, મારા સાથે આવશે મારી ફ્લાઇટમાં. હું મળી ગઈ ટિકિટ એને, મારી સાથે ભાવનગર આવ્યા. ભાવનગર આવ્યા પછી વધારે ફાયદો થવા માંડ્યો. ઘરે બધા ચિંતા ન કરે તો ટેલિફોન કરે કેમ છે, તો મને બહુ જ સારું છે, મને બહુ જ સારું છે. તો કે ક્યારે આવવાના છે? તો હવે મને આવવાનું નામ નહીં લીધા. ઘરવાળાને શું કીધું? હમણાં મારું હવે આવવાનું નામ તમે નહીં લેતા. હમણાં મને મારે અહીંયા આવવું કીધું છે, મેં વિચાર્યું નથી. મારે હમણાં અહીંયા રોકાઈ જવું છે, મારું ઠેકાણું નથી. ક્યારેક ક્યાંય જાઉં ને ક્યારેક ક્યાંય જાઉં. ભાઈ પાછો મારો કાંઈ પ્રોગ્રામ નહીં, એટલે પછી એમને એમનો પ્રોગ્રામ બનાવી દીધો. પણ એ પહેલાં અમે છૂટા પીડાય પહેલાં ભાવનગરમાં મને એમ કીધું, સારો ચમત્કાર થયો છે. હા, આ જે કૃપા શબ્દ વાગ્યો છે ને, કે સત્સંગથી બુડાય નહીં એવી સત્સંગમાં ચમત્કૃતિ છે, આ શબ્દ એને વાપર્યો. મને ચમત્કાર થયો છે ભાઈ, કેમ મને કહું આમાંથી બહાર નીકળી મને આશા નહોતી. એવો ફસાઈ ગયો હતો કે આ મૂંઝવણમાંથી બહાર નહીં નીકળ્યો હતો કદાચ, એવું મને લાગતું. એકદમ નિરાશામાં આવ્યું, બહુ હેવી ડિપ્રેશનમાં હતો. કે ખબર નથી પડતી હાવ, હવે તો એમ થાય છે કે આથી વધારે કોઈ પ્રતિકૂળતા ને તો મને કઈ વાંધો નહીં આવે. ખરેખર કે ચમત્કાર થયો છે આ શબ્દ એને વાપર્યો. ખરેખર એવું છે, જો માણસને હળવું પડી જાય તો બેડો પાર થાય એવી વાત છે. નિરંતર એવા નિર્દોષ સમાગમમાં માયા લઈને આવે પણ કોણ? નામું લેવા જેવું છે તે માયા લઈને આવે. એમાં તો કોઈ માયા લઈને આવવા વાળાને એમ લાગે કાંઈ મારું કામ નથી, કાંઈ બીજું ઘર ગોતી લઉં, એ આગળ તો એ છોડી દઈએ. કોઈ દુર્ભાગ્ય અને તે પણ અસંભવિત છે. કોક આવે તો એ દુર્ભાગ્ય સમજવા, અને કાંઈ ટકી શકશે નહીં, અને ત્યાં કાંઈ એને મળે એ અસંભવિત છે. સત્સંગ એ આત્માનું પરમ હિતેશી ઔષધ છે. છેલ્લું વચન આ દીધું, આત્માનું હિત કરવા વાળું આના જેવી કોઈ બીજી દવા નથી. પરમ ઉત્કૃષ્ટ દવા છે, ઔષધ એટલે દવા. આત્માનું કલ્યાણ કરવા માટે સત્સંગ જેવી કોઈ બીજી દવા નથી. સત્સંગનું પ્રકરણ પૂરું થાય. કૃપાલદેવનો 505 નંબરનો પત્ર છે ને, એના ઉપરનો 505માં એ વાત છે. તો સત્સંગમાંથી ચિત્તની શુદ્ધતા કરીએ. એ જ તમે જે બોલો છો ને એ જ વાત છે. એ જ એક એક વચન ઉપર એક એક વાક્ય પદનું બનાવેલું છે, સારું બનાવ્યું છે. ઢાળ બી સારો પસંદ કર્યો છે, પદનો ઢાળ બી સારો પસંદ કર્યો છે.
એટલે
સત્સંગ આત્મકલ્યાણના હેતુથી ઉપાસવામાં આવે તો જ્ઞાનની નિર્મળતા આવે, એને ચિત્ત શુદ્ધિ કહો, તો મતની વિશુદ્ધિ કહો, જ્ઞાનની નિર્મળતા.